સર્વે સંતુ નિરામયાઃ, આપણું શ્વસન તંત્ર અને તેની જાળવણી. શ્રીજી સ્વામીના તત્વને ધારક એવા પ્રગટ સત્પુરુષ જે આપણને સંત ભગવંત સાહેબજી રૂપે પ્રાપ્ત થયા છે, તેઓ અખંડ આપણા આધ્યાત્મિક કલ્યાણ સહિત સેવા ભક્તિ કરવા જરૂરી એવા તનની સ્વસ્થતા માટે પણ વિચારવંત છે, આશીષ અર્પે છે. કોરોના કાળમાં જ્યારે સ્વાસ્થ્ય અંગે સૌ વધુ જાગૃત થયા ત્યારે અનુપમ મિશન પરિવારના સૌ અક્ષરમુક્તો પણ ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે અને જાળવી શકે તે હેતુથી બ્રહ્મ મનનના આ અંકથી આ વિશેષ લેખમાળા શરૂ થઈ રહી છે, જેમાં તબીબી વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોના અનેક નિષ્ણાંતો દ્વારા આગામી સમયમાં સુસ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન પ્રાપ્ત કરાવાશે. ત્યારે ગુરુહરિ સાહેબજી અને સદગુરુ સંતોને અનંત વંદન. આ અંકમાં ગુજરાતના ખ્યાતનામ અનુભવી વિશેષજ્ઞ ડાક્ટર આદરણીય પૂજ્ય પાર્થિવભાઈ મહેતા દ્વારા શ્વસન તંત્રને લગતા રોગો અને ધ્યાનમાં લેવા યોગ્ય બાબતો અંગે વિશિષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. પૂજ્ય ડૉક્ટર પાર્થિવભાઈ અમદાવાદ સ્થિત સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલના માધ્યમથી અસંખ્ય પીડિતોની સફળ સારવાર કરી રહ્યા છે ને સાથે સાથે અનુપમ મિશન પરિવારના અનેક સંતો અક્ષરમુક્તોની ડાક્ટરી સેવાઓ ભક્તિભાવથી બજાવે છે, તેઓને પણ અનંત વંદન સહ ધન્યભાવ. ભગવાન દ્વારા કરવામાં આવેલ આપણા શરીરની રચના અદ્ભુત છે. દરેક અંગ પોતાની રીતે કાર્ય કરવા માટે સક્ષમ છે અને સાથે સાથે એકબીજા અંગોનો સુમેળ પણ જાળવી શકે છે. આપણા આવા અંગોમાં જે 24 કલાક વાતાવરણના સંપર્કમાં રહે છે, ધૂળ ધુમાડો, રજકણ કચરો, પ્રદૂષિત હવા, કેમિકલ, ગેસ વગેરેને સહન કરીને આપણા શરીરને ચલાવવા માટે અનિવાર્ય એવો પ્રાણવાયુ ઓક્સિજન પૂરો પાડે છે, તે છે શ્વસન તંત્ર. આ શ્વસન તંત્ર એટલે કે નાકથી શરૂ થઈ છાતીના પિંજરામાં રહેલા ફેફસાથી બનેલું તંત્ર. આપણા ફેફસા વિશે વધુ વાત કરીએ. ફેફસા અબોજોથી વધુ સંખ્યામાં રહેલા હવાથી ભરેલા કોષનો જથ્થો છે. આ કોષ ઊંડાણમાં એકબીજા સાથે ખૂબ બારીક નળીઓથી જોડાયેલા છે. આ નળીઓ આગળ જતાં મોટી બનતી જાય છે અને અંતે બંને બાજુના ફેફસાની મુખ્ય નળી એકબીજા સાથે જોડાઈને ગળામાં મુખ્ય શ્વાસ નળીથી જોડાઈને શ્વસન તંત્રની રચના કરે છે. આ નળીઓ ફૂલી સંકોચાઈ શકે છે, જેના કારણે જરૂરિયાત મુજબ વધુ હવાનો જથ્થો ફેફસામાં સહેલાઈથી આવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે બંને ફેફસા કે જેને સપાટ કરીને કોષ એકબીજા સાથે જોડવામાં આવે તો એક ટેનિસના મેદાન જેટલો વિસ્તાર થાય એટલા હોવા છતાં જાતે ફૂલી સંકોચાઈ શકતા નથી. ફેફસા રબ્બરના સ્થિતિસ્થાપક ફુગ્ગા જેવા હોય છે. દરેક શ્વાસ સાથે 600 થી 750 ગ્રામ સુધીની હવા નાક વાટે ફેફસામાં પહોંચે છે અને મિનિટમાં 14 થી 16 વખત સુધીમાં શ્વાસ લઈને આપણે 10 લિટર જેટલી હવા દર મિનિટે શ્વાસ વાટે ફેફસામાં ખેંચી અને બહાર કાઢીએ છીએ, જેમાં ભગવાને આપેલ 21% પ્રાણવાયુ શોષી અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. આ પ્રાણવાયુ ફેફસામાંથી હૃદયમાં લોહી વાટે જાય છે. શું ક્યારેય પણ આપણે વિચાર્યું છે કે દર મિનિટે 10 લિટર હવામાંથી 21% એટલે કે આશરે 2 લિટર પ્રાણવાયુ આપણે જે લઈએ છીએ તે કલાકમાં 120 લિટર અને 24 કલાકમાં આશરે 2880 લિટર થાય, જેનું વર્તમાન મૂલ્ય આશરે 150 રૂપિયા જેટલું છે. એટલે કે ભગવાન દરેક વ્યક્તિને રોજ આટલો પ્રાણવાયુ ઓક્સિજન મફત આપે છે. આપણું શ્વસન તંત્ર હવાને ફેફસામાં લઈ જતા પહેલાં નાક વાટે અંદર ખેંચે છે, તેને ચોખ્ખી કરે છે. એ હવા ઠંડી કે ગરમ હોય તો નાકમાં રહેલા ફિલ્ટર દ્વારા નાકની અંદર રહેલા પોલાણમાં ભગવાને આપેલી હીટ એક્સચેન્જ જેવી રચના દ્વારા તેને શરીર માટે જરૂરી તાપમાને લાવે છે. હવે સમજાયું ને કે આ અદ્ભુત તંત્ર કેટલું અગત્યનું છે. તેને જાળવવાનું કાર્ય એ આપણી જવાબદારી બની રહે છે. અને જો તે ન જાળવી શકાય તો સામાન્ય શરદી ખાંસીથી માંડીને વિવિધ રોગ જેવા કે બેક્ટેરિયા કે વાયરસથી થતા ન્યુમોનિયા કે ટીબી અથવા કેન્સર સુધીના રોગ થઈ શકે છે. ફેફસા ઉપર શરીરના અન્ય અંગોના રોગોની પણ અસર થઈ શકે છે. કિડની બગડવાથી લોહીમાં એસિડ વધી જાય તો ફેફસા ઝડપથી શ્વાસોશ્વાસ લઈને વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીને એસિડ ઓછો કરવામાં મદદ કરે છે, એટલે કે હાંફ ચડે. જો વધુ તાવ હોય તો ફેફસા વધુ શ્વાસોશ્વાસથી શરીરનું તાપમાન ઓછું કરવામાં પણ મદદ કરે છે. જો હૃદયનું પમ્પિંગ હૃદયરોગના હુમલાથી ઓછું થયું હોય તો ફેફસામાંથી હૃદયમાં જતા લોહીનો પ્રવાહ ઓછો થવાથી હાંફ ચડી શકે છે. એવી જ રીતે છાતીના પિંજરામાં કે પેટમાં ઈજા થવાથી પાંસળી કે સ્નાયુના કાર્યમાં અડચણ થાય કે વધુ પડતું લોહી વહી જાય તો પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આમ જેને આપણે ફેફસાના કારણે થતો શ્વાસ કે દમ સમજતા હોઈએ છીએ એ ઘણી વખતે કોઈ અન્ય અંગના રોગના કારણે ફેફસાને વધારાનું કામ કરવું પડ્યું પણ હોઈ શકે છે. એટલે કે ફેફસા અન્ય અંગના કામનો ભાર ઉપાડી આપણા શરીરને ટેકો આપતા હોય છે, નહીં કે તે પોતે માંદા થયા હોય છે. હવે આપણે જાણીશું આપણા શ્વસન તંત્રને વધુ સારી રીતે કામ કરતું જાળવી રાખવાની ચાવીઓ. એક, કસરત. આપણા શ્વસન તંત્રના સ્નાયુઓ, નાક, ગળાના સ્નાયુ, છાતીનું પિંજરું, ઉદરપટલને મજબૂત કરવા માટેની કસરત નિયમિત કરવી જોઈએ. ખાસ કરીને ઢળતી ઉંમરે જ્યારે અન્ય અંગોમાં ઉંમરથી થતા રોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, મેદસ્વીપણું વગેરે આવે ત્યારે ફેફસાને વધુ કાર્ય કરવું પડે છે. જેથી જેટલા વધુ મજબૂત ફેફસા તેટલું વધુ સારું શરીર. ઝડપી શ્વાસોશ્વાસની ક્રિયા, ઊંડા શ્વાસની ક્રિયા, ફુગ્ગા ફૂલાવવાની ક્રિયા, ઊંડો શ્વાસ લઈ છોડવાની ક્રિયા, સ્નાયુઓની કસરત, યોગ પ્રાણાયામ, તરવું વગેરે શ્વસન તંત્રને મજબૂત રહેવામાં મદદ કરે છે. બે, ધૂળ, ધુમાડો, રજકણ, કચરા વગેરેથી દૂર રહેવાનો પ્રયત્ન. બને તેટલો કચરો, ધુમાડો ઓછો થાય તેની કાળજી રાખવી. પ્રદૂષિત હવામાં જતા પહેલાં નાક આડે રૂમાલ, કપડું બાંધવું, શક્ય હોય તો ભીનું કરવું. કચરો સાફ કરવામાં સાદી સાવરણીની જગ્યાએ ભીનું પોતું વાપરવું. ખેતરમાં, કામની જગ્યાએ સતત ધૂળ ધુમાડો રહેતા હોય તો નિયમિત સમયાંતરે બહાર નીકળી થોડો સમય શ્વસન તંત્રને રાહત આપવી. રસોડામાં એક્ઝોસ્ટ ફેન અથવા ચીમની લગાવવી અને સતત ચાલુ રાખવી. જાણીને આશ્ચર્ય થશે કે આપણે જે પેટ્રોલ કાર કે સ્કૂટરમાં વાપરીએ છીએ તે જ પ્રકારનો એલપીજી ગેસ આપણે ઘરમાં વાપરીએ છીએ, પણ તેનો ધુમાડો દેખાતો નથી કે વાસ આવતી નથી, એટલા માટે આપણે તેના પ્રત્યે ધ્યાન નથી આપતા. રસોડામાં આશરે એક કલાક રહેવાથી આશરે 10 સિગારેટનો ધુમાડો બહેનોના ફેફસામાં જાય છે. 3, શ્વસન તંત્રને સાફ રાખવાના પ્રયત્ન. નાક, ગળું, હૂંફાળા પાણીથી નિયમિત સાફ કરવા. ગરમ પાણીથી નાસ કે નેતી ક્રિયા કરવી. હૂંફાળું પાણી નિયમિત પીવું. શ્વસન તંત્રને ચેપ ન લાગે તેના પ્રયત્ન. ખૂબ ઠંડા પદાર્થ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ઠંડી મીઠાઈ લેવાથી બેક્ટેરિયા કે વાયરસના ચેપ ગળામાં લાગવાની શક્યતા વધતી જાય છે. જેમને વારંવાર ચેપ લાગતો હોય તેમણે બને ત્યાં સુધી ઠંડા પદાર્થો, પીણા ન લેવા અથવા લીધા પછી તરત ગળું સાફ કરવું. શરદી ખાંસી હોય તો, છીંક આવે તો, ખાંસી કરતા હોય તો નાક મોં આડે કપડું રાખવાથી અન્યને ચેપ ન લાગે. જેમને શરદી ખાંસી, કફ, ગળફા હોય તેમની સીધા સામે ન બેસવું. શરદી ખાંસી કરનાર વ્યક્તિ તેની સામે બેઠેલા 6 ફૂટ અંતર સુધીના લોકો ઉપર વાયરસ બેક્ટેરિયા ફેંકે છે. શ્વસન તંત્રના ચેપમાંથી તાત્કાલિક રાહત થાય તે માટેના પ્રયત્ન. જો ચેપ લાગે તો શરદી, ખાંસી, ગળફા, તાવ, શ્વાસ ચડવો વગેરે ચિહ્નો જોવા મળે ત્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય નિદાન કરાવવું જરૂરી બને છે, જેના માટે લોહી કે ગળફાની તપાસ કે એક્સરે કરાવવો જરૂરી હોઈ શકે છે. આ ઉપરાંત ડૉક્ટરને જરૂરી લાગે તો અન્ય તપાસ કરાવવી, જેમાં સીટી સ્કેન, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ PFT, બ્રોન્કોસ્કોપી, બાયોસ્પી વગેરેનો સમાવેશ થઈ શકે છે. ઘણી વખત આપણે પહેલાં જાણ્યું એમ જો ડૉક્ટરને એવું જણાય કે અન્ય કોઈ અંગના લીધે અથવા અન્ય અંગની તકલીફ પણ સાથે જણાય છે તો તેને લગતી તપાસ પણ જરૂરી બને છે. તપાસના અંતે નિદાન મુજબની સારવાર જરૂરી દિવસો માટે લેવી જ જોઈએ. 1-2 દિવસમાં રાહત થઈ જાય તો ઘણા લોકો દવાઓ બંધ કરી દે છે. આવા સંજોગોમાં ચેપ થોડા અંશે રહી જાય છે અને તે ફરીથી વધુ ગંભીર હુમલો બની શકે છે. ખાસ કરીને TBના કિસ્સાઓમાં એવું ખૂબ જોવા મળે છે, જેના કારણે દવાઓથી પણ ન મટી શકે એવો ગંભીર ડ્રગ રેઝિસ્ટન્ટ TB ખૂબ વધી રહ્યો છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પ્રયત્ન. સારો તાજો ખોરાક, ખાસ કરીને પ્રોટીનયુક્ત કઠોળ, દૂધ કે દૂધની બનેલી વસ્તુઓ વધારામાં થઈ શકે છે. ખાસ કરીને દૂધ ગરમ કરીને જ લેવું જોઈએ, જેથી પ્રાણીઓમાંથી આવતા જંતુ, ચેપના રોગ આપણા શરીરમાં પ્રવેશે નહીં. વેક્સિન, રસી, વાયરસ, ઇન્ફ્લુએન્ઝા, બેક્ટેરિયા, ન્યુમોકોક્સ કે TBનો ચેપ લાગવાની શક્યતા અને ગંભીરતા ઓછી થાય તેના માટે રોગ પ્રતિકારક શક્તિ વધારતી વેક્સિન ઉપલબ્ધ છે. TBની રસી બાળકોને નિયમિત આપવામાં આવે છે, જ્યારે અન્ય એવી વ્યક્તિઓ કે જેમને ચેપ લાગવાની શક્યતાઓ વધુ છે, જેવા કે મોટી ઉંમરના વ્યક્તિઓ, ઉંમર ઓછી હોય પરંતુ ગંભીર રીતે દમ, TB, કેન્સર, ડાયાબિટીસ વગેરેની બીમારીથી પીડાતા વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ, વાયરસના ચેપ, ન્યુમોનિયાથી પ્રસૂતિ બગડવાની શક્યતાઓ રહેલી હોય છે વગેરે, આ રસી લેવા માટે ઇન્જેક્શન લેવું પડે છે. 2019ના વર્ષ પહેલાં આવી રસીઓ પ્રત્યે આપણે જાગૃત નહોતા, પરંતુ કોરોના પછી જાગૃતિ વધી છે અને નિયમિત રીતે અન્ય રસીઓ પણ લેવાનું શરૂ થયું છે. એ કદાચ કોરોનાથી છૂપો આશીર્વાદ જ ગણાય. રોગ પ્રતિકાર વધારવાની દવાઓ, જેમાં વિવિધ બેક્ટેરિયા સામે પ્રતિકાર વધારવા માટેની ક્ષમતા રહેલી છે, તે ગોળી સ્વરૂપે હોય છે. દર્દી વ્યક્તિદીઠ ડૉક્ટરોએ સૂચવેલા ઉપાયો. દરેક વ્યક્તિની શરીરરચના કે તાસીર જુદી હોય છે અને રોગની જરૂરિયાત મુજબ દર્દીઓએ વ્યક્તિગત રીતે જુદી જુદી કાળજી રાખવી જરૂરી બને છે, જેમ કે દમ, શ્વાસ કે એલર્જીથી થતી ખાંસી હોય તો કેળા, દ્રાક્ષ, નારંગી, પાઇનેપલ, ચીઝ, ચોકલેટ, સોસ અથવા કૃત્રિમ રંગવાળા ખોરાક વગેરેનું સેવન કરવાથી તકલીફ વધી શકે છે, તેથી ડૉક્ટરોએ આપેલ સૂચનોનું પાલન કરવું પણ જરૂરી બને છે. ભગવાને આપેલ આપણું શરીર એ એક અજોડ અદ્ભુત રચના છે. જો કૃત્રિમ રીતે દરેક અંગ બનાવીને શરીર જોડવામાં આવે તો મૂલ્ય આશરે 150 કરોડ જેટલું થઈ શકે. આવા આ અમૂલ્ય શરીરની મફતમાં મળેલી ભેટને આપણે વેડફી ન નાખીએ અને તેને જાળવવા માટે જરૂરી બધા જ પગલાં લઈએ તે આપણા જ હિતમાં છે. શ્વસન તંત્રને જાળવવા માટે આપણે જાતે જાગૃત થવું જરૂરી છે. જરૂર પડે તે દવા નિયમિત લઈએ, જરૂર પડે તો રસી લઈએ. ખાસ યાદ રાખીએ કે પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નો કરીને આપણે આપણી અને માનવજાતની સાચી સેવા અને રક્ષા કરી શકીશું. જય શ્રી સ્વામિનારાયણ.